अधर्म सर्गोत्खननस्य कर्ता धर्मान्वयस्याधिकपुष्टिकर्ता सप्रियता मे खिलपापहर्ता हरे सुभक्ते सह दुखर्ता। बोलो स्वामी नारायण भगवान ने श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री राधा रमण देवने। અદ્ભુત વચનામૃત જેના માધ્યમથી હજારો આત્માઓ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરી એને સમજી શક્યા છે અને પામી શક્યા છે, એવું દિવ્ય વચનામૃત જેમાંથી આપણે કાલ કયું વચનામૃત સમજ્યા, પાંચમું છઠ્ઠું, પાંચમામાં શું આવ્યું હતું? ઉશાંગળી કરો, ખાલી ઉશાંગળી કરો, ઉશાંગળી કરો, ઉશાંગળી કરો, બોલવા નથી ભાઈ, ખાલી ઉશાંગળી કરવાની। રજુ ભગત તમને ખબર છે હું કયો લ્યો, હા કયો ને તમ તાર કયો કમાણી સાહેબ, શું કામ થાય, શું કામ મહારાજ આવ્યા, મહારાજ શું કામ આવ્યા, અવતારો લાલ લડાવવા માટે આવે છે મહારાજ, તો પોતાનું નિજી સ્વરૂપ ઓળખવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા। છઠ્ઠું બોલવાનું નથી, કોઈને બોલવાનું નથી, બોલવાનું નથી, માણ કરી એક ફેરી આવીને બોલ બોલ કરો મળે, બોલો જબરાગ ને એની થઈ જાય એક ફરી યાદ રહી જતો તો હા હા ઉશાંગળી કરો જી, કરો ઉશાંગળી, કયો પ્રભુદાસભાઈ હું આવ્યું, ઓકે ઓકે ઓકે, બીજું શું આવ્યું, કયો દેવાંગ, ટાળીને વાપરો, હજી એક જબરો દોષ આખો પ્રેક્ટિકલ આખા વચનામૃતમાં કીધો મહારાજ, કયો કીધો, કયો જય નારાયણ ભગવાન, મત્સર, મચ્છર નહીં મત્સર, ભયંકર છે, નિર્મત્સરી સંત ભગવાનને વહાલા છે એવી સરસ વાત આવી હતી। જોઈએ હવે સાતમું વચનામૃત, સ્વામિનારાયણ અરે સ્વામિનારાયણ અરે, સંવત 1800 ને જરાક લો, 77ના કારતક સુધી પડવાને દિવસ રાત્રિને સમય ગામ શ્રી કાર્યાણી મધ્ય વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી, ને તે દીપમાળા મધ્ય મંચ હતો, ને તે ઉપર પલંગ બિછાયો હતો, ને તે પલંગ ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સરે શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। કયો દિવસ છે, બેસતું વર્ષ, સરસ, જો બેસતા વર્ષના દિવસે મહારાજ કથા તો ચાલુ રાખી જેવી તમે, અને કથા ચાલુ રાખી એટલે આ નિર્માણ થયું, શું કહો તમે, કારણ કે કથા ચાલુ ન રાખી હોત તો સંતો લખત શું, લખતની તો આપણને અત્યારે મહારાજ ઓળખાત કેથી, મહારાજે કથાની બોથરાટી બોલાવી, બહુ કથા કરી, ખરેખર મહારાજ બહુ કથા કરી। આધારણ સમય ગ્રંથમાં એક વાત એવી લખી, આખું બ્રહ્માંડ ભરાય જાય એટલી મહારાજ કથા કરી, કેટલું એટલી કથા કરી, બોલો પગવાળીને બેઠા નહીં તો તમે ક્યાં કોઈ બે હોશ, પગવાળીને ના ના લાંબા નહીં, દોડધામ દોડધામ જ કરો છો, પણ મહારાજે જે દાખલો કર્યો જીવાત્માને પોતાનું સ્વરૂપ ઓળખાવા માટે રાત દાડો દાખલો કર્યો, મહારાજે આ લોકનું બીજું બધું બહુ મોડું તૈયાર કર્યું, તમે જો મારા સત્સંગમાં રાજા ધીરાજ ક્યારે બિના, કોને ખબર, ઉછાંગડી કરો તો રાજા ધીરાજ ક્યારે બિના, જેતપુર મહિને પણ સમય શું હતો કોને ખબર, ઉછાંગડી કરો ને, પૂછાવીને નથી કીધું નહીં, જો એવું લખ્યું વચનામૃત, પૂછાવીને બોલે અને પચા માળા ફેરવી લખ્યું છે આધાર સમય ગ્રંથમાં, 50 માળા ફેરવી મર્યાદાનો ભંગ છે. એ આગું પોતાનું ડાપણને માટે મહેનત થાય છે. હું કામ કે બોલાય છે, હું આઈ એમ સમથિંગ, હું કાંક છું એટલે બોલાય છે. પૂછાવીને આઈ નહીં, ક્યાંય નહીં બોલવાનું. કેટલા ઉશાંગળી કરો તો, ઉશાંગળી કરો જેને ખબર છે, ઉશાંગળી કરો. કેટલા કરે છે કયો ઉમંગ, કયો 1858 મહિનો કોને ખબર છે? અરે ભલામણ મહિનો તો યાદ રહે, એવો જલ્દી બોલજો, જલ્દી બોલજો, બોલો તો. કાર્તક એકાદશી, સરસ. લો કારતક સુધી એકાદશીએ સંવત 1858 મહારાજ ગાદી બેઠા. પછી યાદ રાખજો 58 થી 68 ને 68 થી 78 વચ્ચેના 20 વર્ષના ગાળામાં મહારાજે કાંઈ ન કર્યું, બીજું કથા વાર્તા છે, કશું જ ન કર્યું. તમે વિચારો, મંદિરો પછી બંધાવ્યા, આચાર્યપદની સ્થાપના પછી કરી, શિક્ષાપત્રી પછી રચી, કથા કથા ને કથા જ, જેથી કરીને જીવમાં ને તો યાદ રહે, ભગવાનની કોઈ રીતે જીવને હા ન પડે. અંદરથી જે નાસ્તિક ભાવ જાઓ એ કાંઈ જેમ તેમ વાત નથી, નાસ્તિક ભાવ જાઓ યદુવંશો કાયમ હારે રહ્યા. મહારાજ સ્પષ્ટ લખ્યું, મહારાજ કે પડી કે ભગવાન છે ખબર ન પડી. અમારા બાપા કે કોઈ કે બહુ સમર્થ, કોઈ કે મારા કાકા બહુ સમર્થ, કોઈ કે મારા ભાઈ બહુ સમર્થ, પણ એ ભગવાન છે હા જ ન પડી. કારણ કે કોઈ દી કીધું એટલે હાલો બધા ભેગા થયો, ઘડી કથા વાર્તા કરી, કીધું કોઈ દી. તે મહારાજ તો સંતો આ મઘડાટી કીર્તન ભક્તિ બનાવ બોલાવ, ન્યા પહોંચી ગયા. મહારાજ કે કીર્તન ભક્તિ બંધ રાખો, ઘડીક પ્રશ્ન ઉતરી કરીએ. તે જીવમાં ઉતર્યા, કારણ કે આપણા ખેતર કે ઊંધાવાડા બહુ, કેવા છે ઊંધાવાડા, ઊંધાવાડામાં ખબર પડે, આની ખબર પડે, આમાં ખબર પડે, ઊંધાવાડા ખેતર કેવા છે, હા ઊંધાવાડા. તમે નાકું વાળે એટલે દાડ 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 કરતું છે એટલે પગી જાય પાણી. એની વચ્ચે શું કરવું પડે, ઠૈયા બાંધતા જવા પડે. વચ્ચે વચ્ચે ઠૈયા બાંધે તો પાણી કાંઈક તરે ઉતરે અને મોલ જામે. મારાના મનમાં વિચાર થયું કોઈનો મોલ જામતો જ નથી, આનું કારણ શું, તો જોઈએ બધા ઊંધાવાડા એટલે મારે પ્રશ્ન ઉતરી કરાય. પ્રશ્ન ઉતરી છે ને એ થયા છે, જીવ જાગૃત બની જાય અને અંદર મય કાંઈક ઉતરે અને ત્યારે જીવનું રૂડું થાય એવું છે. એટલે મહારાજે પ્રશ્નોત્તરી બહુ કરાવી, કથા વાર્તા બહુ કરાવી. જો આમાં મહારાજ શું કરે, જો પછી ગામ બોચાસણવાળા કાશીદાસે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, કાશીદાસ બોચાસણ ગામના બહુ સારા ભક્ત, કાશીદાસને મારો નિશ્ચય અડીખમ, એના બાપને નહોતો બોલો, છોકરાને અડીખમ નિશ્ચય, કાનદાસને નહીં. કાશીદાસ એક ફેરી લોહીયામાં મારા શાકોત્સવ કર્યો ને, એ વખતે કાનદાસને સમજાવીને લઈ આવ્યા લોહીયામાં કે મહારાજ તો ભગવાન છે, બહુ મહિમાની બધી વાતો કરી. કાનદાસ આવ્યા કાશીદાસને આર્ય, મહારાજ બરાબર શાક કરતા હતા જાતે, અને શાક કરતા મહારાજ તો લીલા અદભુત કરે. પછી એ હળદરનો ખોબો ભરીને નાખે શાકમાં, પીતાંબરથી હાથલું છે, વળી ચટણીનો ખોબો ભરી નાખે શાકમાં, પીતાંબરથી હાથલું છે, અને 500 રૂપિયાની કિંમતનું પીતાંબર પહેરેલું, કેવું સોનાના તારથી ગૂંથેલું, 500 રૂપિયાની કિંમતનું. અને આ કાનદાસ જોઈ ગયા, અને ભાઈ રસોડામાં તો બધું આંખમાં પાણી બધું હાલ્યું જતું હોય, એ તો મનુષ્ય લીલા કરે, આ બી ઉપ કરે ભાઈ, નાટક કરે પછી ખામી ન હોય. કાનદાસને બઠા કરવાતા તો કાનદાસે આ દ્રશ્ય જોયું, થોડુંક બેચ વધારે. કાનદાસે આ દ્રશ્ય જોયું અને માઇક સ્લો કર, અને જોતાની સાથે કાનદાસના મનમાં થઈ ગયું, જો કે શબ્દ તેવો લખ્યો, આ કોળીના જમાય જેવો આકાય ભગવાન હોય, આ કાશીદાસે હાવ ગાંડો થઈ ગયો, આને ભગવાન માને છે. અને પાછા વળી ગયા, બોલો આપણને ખબર કોળીને જમાઈ કહેવાય, પણ એ બોલ્યા એવું. અને પાછા વળી ગયા, બોલો કાનદાસ પાછા વળ્યા ને, એટલે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. મુક્તાનંદ સ્વામી, મહારાજ કહે, સ્વામી કોઈ તરસ્યો માણસ બિચારો ફાફા મારતો ને એમાં ગંગાજી એવી નદી મળી જાય, અને પછી ગંગાજી એવી નદી પવિત્રમ ચોખ્ખી ક્લીન પાણી આવી જતો ને એમાં પગ મૂકે, અને પછી બહાર નીકળે અને કુએ કાંઠા પર જઈને કૂવો ખોદે, એને કેવો જણાય, કેવો જાણવો? મુક્તાનંદ સ્વામી કે મહારાજ એને તો ગાંડો મૂર્ખ કહેવાય. મારા કે જો આ કામદાસ મૂર્ખામી કરીને જાય કે જો જાય, જીનમાં તે દાડાને મોક્ષ માટે દાખલો કરે છે. આજે મેં પ્રગટ મળ્યા, અહીંથી પાછા મળ્યા, મુક્તાનો સમય હાથ જોડ્યા, કૃપાનાથ ગમે તેમ તો બિચારો જીવ છે, એના પર મહેરબાની કરો, આપનું સ્વરૂપ ઓળખાવો, એનો મોક્ષ કરો. મહારાજ કે સ્વામી, તમારું બિરુદ તમે સાર્થક કર્યો, માનું બિરુદ. મા જેમ બાળકનું હિત ઈચ્છે એમ તમે કાનદાસનું હિત ઈચ્છા તો સારું, હાલો કરી સારું. એમ કહીને મહારાજ કે કાનદાસ એક વાર તો પાછવાડીને જોતા જાઓ, અને કાનદાસ જે પાછવાડી જોઈને મારા દિવ્ય સ્વરૂપે દર્શન દીધા હો, તેજ તેજ અંબાર મારા સ્વરૂપમાં છૂટી રહ્યા છે. અને કાનદાસે દોટ મૂકી આવ્યા સીધા મહારાજ પાસે, અને મારાને પગમાં પડ્યા, મહારાજ કરાવી સમાધિ, અને સમાધિ કરીને સીધા અક્ષરધામમાં મોકલ્યા. પણ અક્ષરધામમાં જો તો કોટાન કોટી મુક્તની મધ્ય મારા સુવર્ણના સિંહાસન પર બિરાજમાન છે, પણ પીતાંબર ન બદલ્યું, એનું એ હળદરવાળું ચટણી વાળું. કાનદાસને સંકલ્પ જે થયો તો કે આને મસોતું નહીં મળતું હોય, તે આવું પીતાંબર ભારે બગાડી નાખ્યું. એટલે મહારાજે કાનદાસ જે પગમાં પડ્યા, એટલે મહારાજ કાનદાસને કે કાનદાસ અમને કાંઈ ભાન હશે, આ કેટલું ભારે માયેલું પીતાંબર, અમારે એને હાથ લૂછાય, અમારે મસોતે ન લૂછવા જોઈએ. કાનદાસી કૃપાના થુકામ હવે મને રમાડો, બહુ રમાડ્યો કે આપ તો સ્વયં સર્વેશ્વર છો. એના દીકરા કાશ્યદાસ જેણે પોતાના બાપને ભગવાન નિશ્ચય કરાવ્યો, બાપને પરણાય એવા તો નીકળે ભીષ્મ પિતામહ જેવા, પોતાના બાપનો સંબંધ કરી આવ્યા, પણ એને સંબંધ કરાવી કરીને માયેને હારે કરાવ્યો. જ્યારે કાશીદાસ દીકરા પોતાના બાપને લગ્ન કરી દીધા, પણ ભગવાન સ્વામિનારાયણને હારે કરી દીધા, બાપને ભગવાન ઓળખાઈ દીધા. બોલો એવા કાશીદાસ, એ તો પછી જેમ તેમ હોય, પ્રશ્ન ભૂકા કાઢે એવું પૂછ્યો. લો હે મહારાજ, ત્યાગી હોય તે તો નિવૃત્તિ મારીને અનુસર્યા છે, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે, અને જે ગૃહસ્થાશ્રમી છે તે તો પ્રવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે તેને તો સંસારની અનંત વિટમણા વળગી છે, માટે તે ગ્રસ્થાશ્રમી કેમ સમજે તો અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ગ્રસ્થને એમ સમજવું છે, જેમ પૂર્વે 84 લાખ જાતના મારે મા બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા તેવા જ આ દેહના પણ છે, અને કેટલાક જન્મની મા બોન દીકરીઓ તે કેટલીક રજળતી હતી, રજળતી હશે, તેની જેમ મારે મમતા નથી, તેમ આ દેહના સંબંધે તેની પણ મારે મમતા ન રાખવી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. પહેલી વાત તો એ, કાશીદાસ કેવા મહિમાવાળા ભગત છે, એને હું પ્રશ્ન પૂછ્યો. મહારાજ યાદ રાખજો, ત્યાગી હોય તેને તો તે તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા હોય, તે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે. ત્યાગી છે તે નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, માટે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે છે. કેટલો બધો મહિમા, આમાં તમને મહિમાનો શબ્દ દેખાશે, કાંઈ દેખાશે? મહારાજ ત્યાગી છે નિવૃત્તિ માર્ગને અનુસર્યા છે, નતર ન કે ત્યાગી તો નવરાજ એને ધરાય. જો મહિમા ન હોય તો, મહિમા ન હોય ને તો ભક્તો ક્યાં સુધી વહી જાય માણા ખબર, એ બાવાનો શું ધંધો છે, એ શું છે ખબર? મહિમા નથી. મહિમા હોય તો એવો શબ્દ કોઈથી નીકળી શકે જ નહીં. અતિશય મહિમાવાળા કાશીદાસ છે. મહારાજ ત્યાગી તો નિવૃત્તિ માર્ગને અનુસર્યા, જેથી કરીને ભગવાનના સુખમાં વૃત્તિ રહે, અમારે કેમ રહે? બીજી મહિમાની વાત, કે બધા સંતો અખંડ વૃત્તિ રહેતી છે, તો એણે કેવું માન્યું? આ બધાને અખંડ વૃત્તિ હોય, એની કેટલી બધી દિવ્યતા મનાણી, તે ભક્ત એવી દિવ્યતા પોતાને ઊભી થાય ને પછી એને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનું મન થાય. યાદ રાખજો, પ્રથમ જેને મહારાજમાં ખૂબ હેત કરવું હોય, સમજાય એવો પોઈન્ટ કહું, જેને ભગવાનમાં ખૂબ જ હેત કરવું હોય, અતિશય મહારાજમાં જોડાવું હોય, એમણે ભગવાનના સંબંધવાળા આચાર્ય મારા સંતો ભક્તો તમામનો બહુ મહિમા સમજવો પડે, અતિ મહિમા સમજવો પડે. અતિ જેને મહિમા સમજાય એને જ ભગવાનમાં પ્રીતિ થાય, અને પ્રીતિ થાય મહારાજમાં ત્યારે સંબંધીમાંથી હેત તૂટે, એમાં હેત તૂટે ત્યારે મહારાજમાં અખંડ વૃત્તિ રહે. મહારાજ શું બતાવ્યું ખબર? તમને અખંડ વૃત્તિ ન રહે એનું કારણ શું બતાવ્યું? કોણ બતાવ્યું? તમારા સંબંધી જ બતાવ્યું, બીજું કાંઈ ન બતાવ્યું. તમારા સંબંધીનું જે વચ્ચેનું પેલું છે ને લારું કે શું કે, એ અખંડ વૃત્તિ નથી રહેવા દેતું. અને હકીકત છે, ભગવાનના ભજનમાં નિર્વાસનિક થવા માટે. ભક્તો યાદ રાખજો, ગ્રહસ્થને છેલ્લી ઘડીમાં, સમજાજો પોઈન્ટ તમને કહું છું, ગ્રહસ્થને છેલ્લી ઘડીમાં, મૃત્યુને છેલ્લી ક્ષણમાં પોતાના દેહના સંબંધે જેટલા આડરૂપ બને છે એટલું એને બીજું કાંઈ જ આડરૂપ નથી બનતું. ભયંકર આડરૂપ બને. એવા અનેક ભક્તો તમને જોવા મળશે ખૂબ જ ઊંચી સ્થિતિ પામ્યા પછી પણ છેલ્લી ઘડીએ એને દેહના સંબંધી જ આડરૂપ બન્યા. એટલે રઘુજી દરજી હતો, ખબર તમને, મારા પાસે કંઠી બાંધેલી, મારા પાસે કોલ માંગ્યો કંઠી બાંધું પણ તમે છેલ્લે તેડવા આવું તો મહારાજ કે આવશું, મારે તેડવા માટે આવ્યા. યાદ રાખજો, મારે અહીંયા શું કામ મહારાજ, બીજું કાંઈ ન બતાવ્યું. જો ફરી વાર તમે અનુસંધ રાખજો, ગ્રસ્તને એમ સમજ 84 લાખ જાતના મારે માં બાપ તથા સ્ત્રી છોકરા થયા હતા, તેવા તેવા જ આ દેહના પણ છે, ને કેટલાક જન્મની માં બોન દીકરીઓ તે કેટલીક રજળતી છે, તેની જેમ મારે મમતા નથી તેમાં દેહના સંબંધી તેની પણ મારે મમતા ન રાખી. એવી રીતે વિચાર કરીને સર્વમાંથી પ્રીતિ તોડીને ભગવાન વિશે દ્રઢ પ્રીતિ કરે ને સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાન મૂર્તિ રહે. ધન દોલત કાંઈ ન બતાવ્યું, ભગવાનમાં પ્રીતિ નથી થતી એમાં ધન દોલત કાંઈ ન બતાવ્યું, બધા દેહના સંબંધી જ બતાવ્યા, બીજું કાંઈ ન બતાવ્યું. કારણ કે દેહના સંબંધી જેટલી પ્રીતિ છે એટલી ક્યાંય નથી. અને તમે જોજો, તમને ધન દોલતનું ગમે એટલું ખંડન કરશે તો તમને આમ પાણી પેટનું નહીં હાલે, એ તો સ્વામી કે વાંધો નહીં, પણ દેહના સંબંધીનું ખંડન એટલે મળે અચક ડચક અચક ડચક અચક ડચક થવા. અરે અમારે એક ઉમેરેઠ હતા ને ત્યારે એક જણો સાથ થવા માટે આવ્યો હતો, પછી સંતોની સભા, તો સંતોની સભા હોય દેહના સંબંધીનું જોરદાર ખંડન આદર્યું ને, તે શું કે ખબર, મારા બાપુજી તો બહુ હારા ભગતી કે આવા નથી કે. એટલે મેં કીધું, મેં આ 3 દિન મહેમાન છે, આ જાજો દાડા ટકે એની, અને હકીકત તે જે દીવ્યો હતો ને ગયો, સમજાય છે તમને. દેહના સંબંધીનું બંધન જેટલું ભયંકર છે એટલું ધનનું, દોલતનું, મિલકતનું નથી. પહેલો દેહ, પછી દેહના સંબંધી, પછી દેહ સંબંધી પદાર્થ નથી, એમ મીન્સ એટલું નથી. તે રઘુજીને મહારાજ કીધું, હું તેડવાય ને, મારે તેડવાય જ, મારે નહીં કે મારે પણ હમણાં જ નવું કરકું કર્યું છે કે એના માટે હમણાં નહીં આવું. તો મહારાજ ફરી વાર પાછા આવ્યા, 2-4 વાર કાઢી નાખ્યા, મારે કે મારે હમણાં જ નાનો લાલ્યો થયો છે કે હમણાં નહીં આવું, મારે ત્રીજી વાર જોતો ખરા જીવ પુરુષોત્તમ નાનને ધક્કા ખવડાવે. મહારાજ કે હાલેલા, તો મારે નહીં કે પણ મહારાજ લાલ્યો પરિણય જેવો થયો છે કે એટલે હમણાં નહીં આવું. મહારાજ કે આને તો ભારે કરી, આ ડીઝલનો ખર્ચ કેવડો, અને આને પણ કરેલું કાંઈ નહીં, કંઠી જ પહેરેલી, મારા વચન આપી દીધેલું, અને વચનના પાકા મહારાજ. તો મહારાજ કે ભારે કરી, માળો આવતો નથી. પછી મહારાજ શું કર્યું ખબર, મહારાજ કે હાલ ને, તે મહારાજ કે પણ મહારાજ મેં કીધું નહીં, મારે છોકરો પરણાવવાનો છે. મહારાજ કે પણ ખબર નથી, મહારાજ બીજું વિમાન લાવ્યા અને એનું ઘરવાળું છોકરા બેન બીજા વિમાન બહાર દીધી. મહારાજ કે જો તારા ઘરવાળું છોકરા બે હારે ચાલ થઈ ગયો. બોલો, એટલે અહીંયા મહારાજ કહી રહ્યા છે. બીજા નંબરમાં સત્સંગ જીવનમાં પણ ભોજના ભક્તોએ મારાને પ્રાર્થના કરી, મારને દિવ્ય પ્રાર્થના કરી, મારને કે સ્તુતિ કરી. વિભો ભવાભિધામ બુધો ધનાધિગર્ધન બ્રહ્મ બ્રહ્મત કલત્ર પુત્ર મિત્ર નક્ર ચક્ર કર્ષણે ષડંતરંગ દુર્દુત વરંગ પાત મજને નૃદેહના વિખિદ્ય તોસ્તમેવ કર્ણ ધારક. અને ગુજરાતી કરી દઉં, વાસુદેવભાઈ કરું, પછી કઠણ નહીં પડે ને, પછી કહેશો નહીં સ્વામી તો એટલે કાંઈ આવી તો વાતું કરે કાંઈ, કાંક લિમિટ તો રાખવી જોઈએ ને, કહેવો નહીં ને કાંઈ, તો સાંભળો લ્યો. વિભો ભવા વિધામ બુધો ધનાધિગર્ધ ન બ્રહ્મ બ્રહ્મત કલત્ર પુત્ર મિત્ર નક્ર ચક્ર કર્ષણ. હે કૃપાના, તમે બહુ મોટી મહેરબાની કરી સંસાર સાગરમાંથી પાર ઉતરવા માટે મનુષ્ય દેહરૂપી નાવ આપ્યું, અને એ મનુષ્ય દેહરૂપી નાવથી અમે સંસાર સાગરને પાર ઉતરવા માટે મહેનતે બહુ કરીએ છીએ, પરંતુ પુત્ર મિત્ર પત્ની પરિવાર જબરા મગરમચ્છો છે. શું છે? જબરા મગરમચ્છો છે, અમારી જીવનરૂપી નાવને ગળી જાય છે પણ પાર ઉતરવા દેતા નથી. આ વાતને ભેગી થઈ ગઈ, હે ભેગી થઈ ગઈ? કોણ પાર નથી ઉતરવા દેતું? તમારા વાલા. કોણ? તમારા વાલા કોણ? કોણ ઘેરે આવ્યો? સગા વાલા આવ્યા છે. હું કયો? કોઈ દી સંતો ઘેરા ને કોઈ પૂછે કોણ આવ્યો છે? કોઈ દી કીધું અમે હગા વાલા આવ્યા. કીધું કોઈ દી? એ સાધુ આવ્યા છે કે સંતો આવ્યા છે? બહુ તો સ્વામી કે. કોઈ દી એમ ન કીધું હગા વાલા આવ્યા છે? કીધું રઘુભાઈ? કીધું કોઈ દી? હે અને ઓલે આવ્યો એટલે સગા વાલા આવ્યા, હગા વાલા આવ્યા છે. એનું વાલ ટળે ને ત્યારે આમાં વાલ થાય એમ મારા એમાં કહે છે. તમને અખંડવૃત્તિ નથી રહેતું નું કારણ મારે બતાવ, મારે કે એમાંથી વાલ નથી તૂટતું એટલે અમારા વાલ થતું નથી. અને યાદ રાખ, જેમાં વાલ એમાં વૃત્તિ. ક્યાં વૃત્તિ રહે? જેમાં વાલ એમાં વૃત્તિ. એક ને બે જેવી વાત છે મહારાજ કે એમાંથી પ્રીતિ નથી વાલામાં તૂટતી એટલે અમારા નથી થતી એટલે અમારા વૃત્તિ રહેતી નથી. બીજું કાંઈ કારણ ના બતાવ્યું. પણ એક બતાવું એના માટે શું કરું તો સાધુનો સમાગમ. શું કીધું? જો ને સાધુનો સમાગમ રાખે. એમ કામ કીધું સાધુનો સમાગમ? સાધુને ઘૂસતા મારે કોણ? હે એ ગરીબ ભગત મને કે અમે તો હેરાન થઈ. મેં કેમ એ કે આયો તો તમે ઘૂસતા મારો, આમ કરજો ને તેમ કરજો ને ઢીકડું અને ઘેરે જઈને ક્યાંય બીતા બીતા ક્યાંય કે એ ઘૂસતે ચડાવવા પાછા કે તારે ધંધો છે કે નહીં? એ કે અમારે તો બેજી ભાઈ ઘૂસતા જ ખાવા ના કરા. તો તમારે આત્મનિષ્ઠા ઘણી દ્રઢ. નહીં નારાયણ ભગત? એ નારાયણ ભગત નહીં. અમારા નારાયણ ભગત અમે જે સરદાર આવ્યા ને હોળવર, નારાયણ ભગત આ 13 નહીં થાય આપણે હોળવર, તે નારાયણ ભગત છે ને એ અમારે પાર્ષદ તરીકે આવ્યા હતા. દસ મહિનો થયો હતો તે દેહના સમદે ટીંગા તોડી કરીને ઉપાડી ગયા. એ ખબર નહીં એને કેવું રીતે સેટિંગ કર્યું. એના પહેલાં નાના ભાઈ આવ્યા હતા મુંબઈ, તે નારાયણ ભગત તેડવા આવ્યા હતા. એને ટીંગા તોડી કરીને ઉપાડી ગયા. પછી નારાયણ ભાઈ આવ્યા, તેનો ઓલો ભાઈ આવ્યો, એ ટીંગા તોડી આને ઉપાડી ગયો. બે હંપી ગયેલા. આમ જાણો સ્વામીને રાજી કરવા, દેહના સંબંધીને રાજી કરવા, આપણે બેન રાજી કરવા છે. જયરામ ભગત સ્વામીને એમ ન લાગવું છે કે સાથ થવું ના, કેદું ના કહે છે, આ કેદું ના તૂટે છે, મહેનત કરે, જગત ખોટું જગત, હાલો આપણે આટો મારી આવી. અને જોજે હું જાણ ત્યારે તું મને તેડી જાય, પછી તું વારો કરજે, તું જાણ ત્યારે હું તેડી જાય કે. એટલે સ્વામી રાજી થાય અને આપણે આને રાજી કરવાના છે વાલાને. તો જોવામાં લખ્યું મહારાજ, મહારાજ કે સાધુનો સમાગમ રાખે તો ગ્રહસ્થને પણ ત્યાગીની પેઠે અખંડ ભગવાનમાં વૃત્તિ રહે. ભક્તો આનો મતલબ ત્યાગીને પણ વૃત્તિ રાખવા માટે યાદ રાખજો. એને પણ એને દેહના સંબંધી છોડ્યા. ગોપાલસ્વામી વાતોમાં લખ્યું ત્યાગીએ તો દેહના સંબંધી છોડ્યા, હવે એને એને ક્યાં બંધન છે? ત્યારે સ્વામી કહે ઇન્દ્રિયો અને સ્વભાવ, ઇન્દ્રિય અંતકરણ અને સ્વભાવ. ઇન્દ્રિય અંતકરણ એ સ્ત્રી છોકરા છે, સ્ત્રી છે સ્ત્રીને સ્થાને, અને સ્વભાવ એ છોકરાના સ્થાને છે. ઇન્દ્રિય અંતકરણના બંધનમાંથી બહાર ન નીકળે અને સ્વભાવના બંધનમાંથી બહાર ન નીકળે તો સાધુને પણ ભગવાનના સુખમાં વૃત્તિ રહે નહીં. એને પણ જ્યાં સુધી ઇન્દ્રિય અંતકરણમાં એ જ છે, પંચવિષયમાં પ્રીતિ છે અને સ્વભાવમાં પણ પ્રીતિ છે, ત્યાં સુધી એને પણ ભગવાનમાં પ્રીતિ થાય નહીં. એ પણ ઇન્દ્રિય અંતકરણ અને સ્વભાવને વાલો રાખે ત્યાં સુધી એને ભગવાન વાલા થાય નહીં અને એને પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે નહીં. એવું નથી કે સાધુ થઈ ગયા એટલે ધાડ મારી દીધી. સમજાણું? સાધુ થયા એટલે એને એને ભગવાન ભજવાનો માર્ગ ચોખ્ખો છે. પણ તમને ખબર જગતમાં કહેવાય નવરા તો નખો જ કાઢે, જગતમાં કહેવત છે ને એમ. સાધુ આમ ગણો નવરા, એ જો હરખેલાઈને હાલે તો અનેકને પોગાડ દે, પોતે પગે અનેકને પોગાડ દે, નહીં તો નવરા નખો જ કાઢે. કહો સંપ્રદાય આમ વ્યાપક દ્રષ્ટિ ફેરવો, સંપ્રદાયનું રૂડામ રૂડું કોઈ કર્યું હોય તો સાધુએ કર્યું છે અને એ સાધુએ જ કર્યું છે. સાચું ખોટું? હે એટલે પંચ વિષયમાંથી જો સાધુ પ્રીતિ ન તોડી શકે, સ્વભાવને જો સાધુ ન છોડી શકે તો એને પણ ભગવાનમાં પ્રેમ ન થાય, એ ભગવાનમાં વૃત્તિ ન રાખી શકે. જયારે ગ્રહસ્થને એમ કેમ ન કીધું, તો ગ્રહસ્થને બિચારાનો સ્વભાવ મારી મછોડી ઘરના બધા હરખો કરી નાખે એટલે એને સ્વભાવમાં બહુ ન લીધા. સમજાણું તમને? એને સ્વભાવમાં ન લીધા. અને મારો મુછોડીને સ્વભાવ હરખો કરાવે. મહારાજ કે એમાંથી એની જો પ્રીતિ તૂટી જાય તો વૃત્તિ રહે, પણ એની પ્રીતિનું બંધન એવું છે એની પ્રીતિ તોડી શકે નહીં. પ્રીતિ તોડે તો ભગવાનમાં વૃત્તિ એને પણ હારે. એટલે ભક્તો, અમારે પણ જો ભગવાનમાં પ્રીતિ રાખવી હોય તો સ્વભાવ પંચવિષમાં પ્રીતિ તોડવી પડે તો જ રહે. તમારે જો પ્રીતિ રાખ્યો સગા સંબંધીમાંથી પ્રીતિ તોડી અને સાધુનો સમાગમ કરવો પડે. સાધુનો સમાગમ કરે તો પછી પ્રીતિ તોડી પડે, જોઈન્ટ ન થઈ જાય. નતર કેવું ખબર, મહારાજ કે સગા સંબંધની નિયતિ કેવું, તો થોર જેવું. કેવું છે? પડ્યું પડ્યું મળું પાલે રાખે, પડ્યું પડ્યું પાલે રાખે. જ્યારે બીજાનું વેતી એવું આંબાના ઝાડ જેવું કાપે પછી એ કોળે જ નહીં. એમ વચનામૃતમાં કીધું કે નહીં? કેટલામ કીધું? હાલો ઉછાંગણી કરો, હાલો કરો તો કેટલા ઉછાંગણી ખાલી કરો. કેટલા નોટ ને પેન કેટલા લાવ્યા એ લખી લો. કેટલા લાવ્યા ઉછાંગણી કરો, એની ઉછાંગણી કરો તો. નોટ ને પેન કેટલા લાવ્યા? અમે કે તમારું શુદ્ધ થાય કહોજી. એમ ગમે એટલા મિથ્થી તોય કાલ કીધું એટલા નોટ ને પેન લેતા આવજો. છે કે નથી? છે કે નથી? કહું ખરા છો ભાઈ? કેટલામું છે કોઈને ખબર? આ તો સારું થયું વચનામૃત કથા નીકળે એટલે ખબર પડે કે તમે એટલા બધા પાકા વચનામૃતમાં થઈ ગયા છે. લખી લો મધ્યનું 32મું. લખો કેટલામું છે? આ તમારે વાંચ્યા જેવું. કેટલામું છે? મધ્યનું. શું છે? દેહના સંબંધીની પ્રીતિ કેવી છે? થોર જેવી. બીજી પ્રીતિ કેવી છે? કોને જેવી? આંબા ના જાળી કાપી પછી કોળે બોળે આ નહીં. એટલે એ કોળી ન જાય એટલે આટો સાધુનો સમાગમ રાખવાનો. સાધુનો સમાગમ રાખે તો અવશ્ય મેં દેહના સંબંધીમાંથી પ્રીતિ તૂટે. અને દેહના સંબંધીમાં પ્રીતિ તૂટે, સ્વભાવ તેને કાઢી નાખ્યા હોય એટલે તમારે એની ચિંતા તો હોય નહીં. કઈ સ્વભાવ તો ઓટોમેટિક નીકળી જ ગયા હોય એમ મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે છે. કેમ તમે જરાક આજ આજ બહુ હસ્યા નહીં હો? તમારા ઉપર ઘાવ્યો એટલે. પછી એવી રીતે શ્રીજી મહારાજની વાત સાંભળીને ગ્રસ્થ સર્વે સભામાં બેઠા હતા, તેમણે હાથ જોડીને પૂછ્યું, હે મહારાજ, જે ગ્રસ્થને એવી રીતે ન વર્તાય તેના શા હાલ થશે? સરસ પૂછ્યું. મહારાજી સંબંધીમાં પ્રીતિ તોડવી કઠણ અને ખરેખર કઠણ છે. શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદની અંદર જ્યારે યદુવંશને શાપ થયો, ઉદ્ધવજી બહુ વિલાપ કરવા માંડ્યા. શ્રી કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ, એ ક્યાં આત્માના હગા હતા? એમાં હું પ્રીતિ તે બાંધીને એના માટે ઉત્પાદ કરી છું, એમાં પ્રીતિ તોડી નાખ ને, અને તું તું તો તારી રીતે ભજન કરી લેને. ત્યારે ઉદ્ધવ જેવું બોલ્યા, કૃપાનાથ એ કામ તો બહુ કઠણ છે. ઉદ્ધવ બોલ્યા, કૃપાનાથ એ કામ તો બહુ કઠણ છે, એ મારથી નહીં થાય. એટલે મારાને કહે છે, મારા દેહના સંબંધમાં પ્રીતિ તોડવી એ બહુ કઠણ છે. અને તમે તો એમ કહો છો એમાં પ્રીતિ ન તૂટે તો અખંડ વૃત્તિ રહે જ નહીં, તો અમારે શું કરવું? આ તમારો પ્રશ્ન છે કે નથી? હે આમ કેમ આમ 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 થઈ ગયા? આમ તમારો પ્રશ્ન છે કે નહીં? દેહના સંબંધીમાં પ્રીતિ તૂટવી તો કઠણ છે, તો પછી અમારું શું થાય? પ્રશ્ન કયો? શ્યા હાલ થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો જે ભગવાન વિને અન્ય પદાર્થમાંથી વાસના માત્ર ટાળીને ભગવાનમાં અખંડ વૃત્તિ રાખે તેની વાત કહી છે. મારે પછી આમ જરા કડવું લઈ લીધું. મારે કીધું જેને અખંડ વૃત્તિ રાખવી છે મારામાં એની વાત કહી છે. અને જે એવો બળિયો ન હોય તેને તો સત્સંગની ધર્મ મર્યાદામાં રહેવું, અને સંત અને ભગવાન તેનો જે પોતાને આશરો છે તેનું બળ રાખવું છે. ભગવાન તો અધમ ઉદાહરણ ને પતિત પાવન છે, તે મને સાક્ષાત મળ્યા છે. પછી એવા શ્રીજી મહારાજના વચન સાંભળીને સર્વે હરિજન અતિશય રાજી થયા, હાશ ઘાટીમાંથી નીકળી ગયા. પણ યાદ રાખજો, નાખણી કોની છે? આ નાખણી કોની છે? શ્રીજી મહારાજની. એ જેવી તેવી ન હોય. હું મહારાજ કીધું, મહારાજ કે એમ ન વર્તે તો પોતે નિયમ ધર્મમાં રહેવું, એ કઈ નાની વાત બતાવી? પોતપોતાના નિયમ ધર્મમાં રહેવું, પાંચ વર્તમાનમાં ખબરદાર બની વર્તવું, મહારાજ કે, અને પછી ભગવાન અને સંત નો સમાગમ રાખો, એ ઘુસતા રોજ સહન કરવા. મહારાજ કે તો તમને તડી જાઉં. એટલે સમજે ને, એટલે આમ આમ રાજી થઈ ગયા. એટલે ગોપાલ સ્વામી વડોદરા બિરાજતા હતા, એટલે બધા ગ્રસ્ત ભક્તો આવ્યા. અને સ્વામીને કહે, સ્વામી અમારો કેમ કરીને મોક્ષ થાય? તો બધું બહુ કઠણ કામ છે, તમે બધા તરી જાઓ. ગોપાલ સ્વામી કે, જરાય ચિંતા નહીં કરો, તમને ઘરમાં જેવું હોય તેવું મંદિરમાં થઈ જાય, અને તમારા સંબંધી બધું હોય છે એવું આ સાધુમ થઈ જાય, એટલે તમારો મોક્ષ થાય. ઓહો, બસ એટલું જ? કોટામાં આવી ગયો, કોટામાં વહી ગયા. નાના નાના સાધુ હતા ને, ગોપાલ સ્વામી પાસે જઈને સ્વામીને કહે, પણ સ્વામી તમે આટલું બધું સરળ કરી નાખ્યું, કેટલું અમે દાખલો કરીએ, તપ ને વ્રત ને ચાંદ્રાણ ને ધારણાપણા, મા બાપને છોડ્યા, રોતા મૂક્યા, સગા સંબંધીને મૂક્યા, અને લુખા ગોળા અપમાન ગાળો સહન કરીએ, અને આપણો જેવો મોક્ષ એવો એનો મોક્ષ કરી દીધો. સ્વામી કે, પણ હું કાં ઉપાયથી કરો તમે? મેં બે વ્યવધાન વચ્ચે મૂક્યા, તમને ખબર, જેવું ઘરમાં હેત એવું મંદિરમાં થાય, જેવું સંબંધમાં હેત એવું સાધુમ થાય. તો કીધું, એને ઘરમાં જેવું હેત છે ને એવું મંદિરમાં નહીં થાય. આમાંથી કેટલા હરિભક્તો એવા છે કે પૈસા પૂરા નહોતા ને તો વ્યાજ લઈને લોન લઈને આડોળું કરીને ઘર કર્યું, એવા કેટલા ઉશેંગળી કરો તો કરો ને લાજ મૂકીને, એવા કેટલા છે. બાકી બધા પોતાના ઘરના રૂપિયા ઘર કર્યા છે. ખોટું બોલતા સાચું બોલો ને, અહીં નથી સાચું બોલતા ભલામણ કરો, ઉશેંગળી સાચી હાચી લોન બોન લઈને તમને એમાં કાંઈ નાક નહીં કપાય. લોન બોન લઈને મકાન લીધા એટલે ઉશેંગળી કરો તો, ફ્લેટ લીધો હોય જે કાંઈ લીધો કરો તો, કરો બરાબર કરો. અહીં તો 50% જ કરે છે, 50% કરતા ની શરમ ના મારે, શું કહો તમે? મૂકી દો. હવે મંદિર ક્યાંય બને છે, તમને એમ થયું મંદિર કઈ બને ખરેખર, મારે સીધા પણ મંદિર બને, એને માટે વ્યાજ રૂપિયા ના પેવાય એવું સાંગ કરો તો. નીકળ્યા 4-5 નીકળ્યા, હવે નીકળ્યા સૂર્ય નીકળ્યા, વાહ. આને કચાશ નહીં. જો ઓલા ને મારા તો બહુ દયાળો, એને તેડી જાહે, આપણે એવું નથી ક્યાં ન લઈ જતો તો ઉપાય થાય ને. પણ આને હેત સત્સંગનું ખરેખરું થયું કહેવાય. સ્વામી કે, દેહના સંબંધી હેત એવું સાધુમ નહીં થાય. જોકો હોય એવા ભગત આ સભામાં બેઠા હોય, બોલો. એમ એક જઈએ પધરામણી કરવા ગયા હતા, હરિભગતને પડે હોય અને ભક્તો ન હોય, આમાં ન હોય તે ક્યાં હોય, આમાં એવા ભક્તો ન બેઠા ક્યાં બેઠા હોય. એક જગ્યાએ આપણા સંતો હતા અને પાર્ષદી બીમાર થયા, એટલે પછી ફોન એક જગ્યાએ કર્યો, તે ભગત કે, પણ મારે અત્યારે દુકાનેથી ગ્રાહકી ઘણી છે અને હું નહીં આવી શકું, એટલે પછી બીજે જીડ્યો. એ ભગત બરાબર એમ છોકરાને દવાખાને હોસ્પિટલ લઈ જતા હતા, દાદરો ઉતરતા, બોલો, દાદરો ઉતરતા હતા, એટલે ફોન અંદર ગયો, પાર્સદ કર્યો, એટલે એના ઘરવાળા પાસે બોલાય, આવો તો કે સ્વામીને ફોન શું કામ છે, તો કે ફોન શું કામ છે, તો કે ફલાણ ભગતને દવાખાને લઈ જવા છે, બીમાર છે, તમે આવો ને. તે છોકરાને કંડો, એને ઘરવાળાને પકડાઈ દીધું, આમ તું લઈ જા દવાખાને, પાર્સદ બીમાર છે ને, એટલે હું મંદિરે જાઉં છું. મંદિરે આવી અને પછી પાર્સદની દવાખાને લઈ ગયા, છોકરાનું કાંડું દીક ઘરવાળાને પકડાઈ દીધું, અને પોતાના દીકરાને મૂકી અને સાધુને લઈ ગયા દવાખાને, પાર્સદને. પછી ઓલા ભગતને છે ને, એ ફોન મૂક્યા પછી અડધો કલાક પછી સંકલ્પ થયો, અરે સ્વામીએ કીધું પાર્સદને દવાખાને લઈ જવા તો, મને આ થોડો વાળો લાગ્યો, એટલે એને ફોન કર્યો, સ્વામી હમણાં આવું છું. ત્યારે ઓલા સ્વામી કહે, પણ એ તો પાર્સદને ફલાણા ભગત એને લઈ ગયા દવાખાને. એ ભગત કે, મને એટલો બધો પશ્ચાતાપ થયો કે મને જેટલા રૂપિયાવાળા એટલા ભગવાનના સાધુન પાર્ષદવાળા ન થયા. જોકે આ વાતની મને ખબર નહીં, પણ ગયા વર્ષે આગલા વર્ષે આ જે ભગત છે ને દવાખાને લઈ ગયા, એનું ઓલા ભગતને ખોટું લાગેલું બીજાને, ત્યારે ઓલા ભગતે વાત કરી ભલામણ હતી, એનું કોનું ખોટું લગાડ્યું છે, તને ખબર છે? આવા ભગત છે, જો આમાં હિંમત ભગત બેઠા, વ્યાજ ભરીને મંદિરમાં રૂપિયા આપ્યા, અને પોતાનો એકનો એક દીકરો હોય એનું કાંડું એના ઘરવાળાને પકડાઈ દે ને સાધુ પાર્ષદને દવાખાને લઈ ગયા, ભક્તો આમાંય બેઠા હોય. પણ આપણને છે ને આખું જ દેખાય, નકરું આખું જ દેખાય, નજીક કંઈ દેખાતું જ નથી. ક્યારેક કંઈક બહુ ભૂલ કરી, આપણે મંદિરનું કામ હાલતું હતું ને, પછી રેતી લેવા ગયા તે ટ્રેક્ટર લઈને, અમે બધા આરે, પછી ટ્રેક્ટર શરૂઆતમાં છે ને રેતી સરસ હતી, તો બધા હોય કે એ કે આના કરતાં અંદર બહુ હારી શકે, અંદર ટ્રેક્ટર લઈને પછી લઈ ગયા તે અંદર તો ઉલટાને બેકાર આવી રેતી. હવે પછી શું કરવું, પછી રેતી ભરી, બીજ હતી નહીં, રેતી ભરીને પછી ટ્રેક્ટર પાછળ લાવતા હતા ને તે વચ્ચે હલવાઈ ગયું, પછી ટ્રેક્ટર છોડીને આવ્યા. મારી વાત હાવ કાંઠે રેતી હતી અને ટોપ હતી, નો લીધી અને ક્યાંય ના ક્યાંય ગયા બોલો. એમ ભક્તો આજે બહુ સાચું કહું, આજ ભગવાનના ભક્તો, હું એવું નથી કહેતો પાછો મહારાજના સમકાલીન ત્યાર પછીના મહાન સંતો ભક્તો એનો મહિમાનો, એ તો મહિમા જે છે છે જ, એમાં તો લેશ માત્ર ઉણો નથી થાય, એમ થાય એમ છે નથી થાય એમ. પણ હવે આપણે વઢવા ધખવા નથી આવવાના. જ્યારે વર્તમાન કાળના સંતો કે ભક્તો કે આચાર્ય માર, જો રઘુજીમાનો મહિમા કામ ગાય, કારણ કે કંઈ કહેવા નથી એટલે એનો ફોટો હતો મૂકે કંકોત્રી, બોલો અમારે કાંઈ આચાર્ય વાંધો નથી, તો કોઈને અરે વાંધો, કારણ એ વઢવા ધખવાવાના નથી એમ. પણ અત્યારના હોય એનો મહિમા સમજવો ગહન પડે, આનો મહિમા ભક્તો સમજાઈ જાય, જેથી આનો મહિમા તે દાડે મહારાજનો મહિમા યથાર્થ સમજાણો કહેવાય. દેહધારીનો મહિમા, દેહધારી નહીં તો દેહધારી હોય ત્યારે બધા શોભા હોય ન હોય એમ તેમ માનો છો. મહારાજના સમયમાં લો તને તમને કહું, એક હરિભગત બહુ મહિમાનો અંગ, અને આજુબાજુ બધા હરિભક્તો પોતાને વાડીને આજુબાજુ બધા રહે ને, એ હરિભગત નહીં પણ મહિમા સંતોને કીધે જ રાખે, કીધે જ રાખે, કીધે જ રાખે. ઓલા મહિમા સમજો એ કે ક્યારેક તમારા સાધુ આવે ત્યારે મને બોલાવજો, દર્શન કરાવીશ. અને એમાં સાધુને વાડીએ ગયા નાવા, હવે નાવા માટે ગયા એટલે ઓલે તરત બોલાવ્યા અને બે ચાર જણા બધા આવ્યા દર્શન કરો, ને એમાં કાંક ભાઈ દેહ છે એમાં સાધુને બોલાશે એટલે કાંક થઈને લોટે લોટે આવ્યા હામ્યામાં. એક સાંગણ ઓલાના મનમાંથી ભારે થઈ કે આ બધાને કેટલો મહિમા, કે લોટે લોટે આવ્યા. પણ ભારે મહિમાવાળો હરિભગત હો, ઓલા તરત કીધું એ કે તમે તો બહુ મહિમા કહેતા હતા ને, તમારા સાધુ આમ અમારા સાધુ આ તો લોટે લોટે આવ્યા. ત્યારે મહિમાવાળો હરિભગત શું કે, અરે તમારી જેવા કોઈ ભાગશાળી નહીં, ભાગશાળી નહીં, અમારા સંતો જ્યારે બહુ રાજી થાય ને ત્યારે લોટમ લીલા કરે કે આ તમારા ઉપર અઢળક રાજી થયા લોટમ લીલા કરી કે એમ. ભક્તો તે દાડે લોટમ લીલા થતી ન થતી એમ નહીં સમજણ. એટલે ક્યારેક સંતો કે ભક્તો ક્યારેક વઢ્યા ધખ્યા તો એથી કરીને આત્મામાંથી હેત ભગવાનના ભક્ત સાથે તૂટવું જોઈએ. અને આ તો કેવું છે, માનો કે તમે કાંઈ પ્રસંગ કરતા અને કોઈ હરિભગતને કીધું એટલે 5000 રૂપિયા આપજે ને, અને એ કે હમણાં નથી તો આપણે સંબંધ તોડી નાખી, એણે કે આપણે રૂપિયા માગ્યા ત્યારે આપ્યા હતા, એટલે ભલામણા આ રૂપિયાની આ રેની ત્યાં તુલના કરી. આ ભગવાનના ભગતને હીરા જોખો તો તુલના ન થાય, સમજાય છે, હીરાથી જોખો તો આની તુલના ન થાય, તે રૂપિયાથી તુલના કરી ભલામણા. એક રૂપિયા જેવી તુચ્છ વસ્તુ માટે તે ભગવાનના ભગતને હેત તોડી નાખ્યો, કોઈ દી ન થવું જોઈએ, યાદ રાખો કોઈ દી ન થવું જોઈએ. બહુ સરસ મહારાજ કહે છે, મહારાજ કહે કે પંચ વર્તમાનમાં રહે અને ભગવાનને સંત એ નિત્ય સમાગમમાં રહે તો મહારાજ કહે અવશ્ય મેં તમારી મુક્તિ થઈ જશે, મોક્ષ થઈ જશે. અને એમ જ મારે તેડી જવાનું, બાકી અખંડ વૃત્તિની વાત કરીએ આમાં કાફલામાં ન નીકળે એમ નહીં, આમાંથી કોકનો નંબર લાગે. હું કહું કિશોરભાઈ, પહેલી વાતમાં જો મારે પકડી રાખત તો કેમ થાત, કમળ સાહેબ જેવો કોક જાત. પણ મહારાજને લક્ષ્મીવિધિજીવને લઈ જવા છે એટલે મહારાજ વિધવિધ રીતે જીવાત્માને મોક્ષનો રસ્તો બતાવી રહ્યા છે. પછી જે મહારાજે સંતને પૂછ્યું છે, વૈરાગ ઉદય થયાનું શું કારણ છે? પછી જેને જેવો ભાષ્યો તે ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ બોલ્યા, હે મહારાજ એનું ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગનું કારણ તો એ છે જે સદગ્રંથ ને સત્પુરુષના વચન તેને સાંભળીને જેને ચટકી લાગે અને ચટકી લાગે તે પાછી મટે જ નહીં, એવી જે ચટકી તે વૈરાગનું હેતુ છે, બીજો વૈરાગનું હેતુ નથી. અને જેને ચટકી લાગતી હોય ને તે તામસી હોય તથા રાજસી હોય તથા સાત્વિકી હોય તે સર્વને વૈરાગ ઉપજે, અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ ન ઉપજે. ભક્તો આ તમારો એક પ્રશ્ન જબરો એનો સમાધાન છે. મારે શું કે વૈરાગ કેમ લાગે, તો કે સત્શાસ્ત્ર અને સત્પુરુષ એના વચનથી જ વૈરાગ લાગે. વૈરાગ કોને લાગે, વૈરાગ કોને લાગે, જેને ચટકી લાગે, ચટકી કોને લાગે, ચટકી કોને લાગે, અમે કીધું પોઈન્ટ પકડો, ચટકી કોને લાગે, સાત્વિક રાસી તામસી ત્રણેયને ચટકી લાગે. ને તમે કહેતા આ સાધુ તેને પછી આમ કેમ કરે છે, ક્રોધ કરે છે, તે ભાઈ એને ચટકી લાગી ભલે તો તમો ગુણી, સમજે મારી વાત. ક્યારેક હું કે આ હરિભગત કેટલો શાંત, કેટલો સર, અને ખરેખર ગુણ, પણ વૈરાગની છટકી ન હોય, હોય સાધુ જેવો દેખાય એવો સરળ શાંત, પણ છટકી વૈરાગનો અંગ ન હોય, હોય સાત્વિક વૈરાગનો અંગ ન હોય, હોય તામસી વૈરાગની છટકી લાગે સાધુ થઈ જાય, હોય રાજસી પણ વૈરાગની છટકી લાગી સાધુ થઈ ગયો, અને પછી રજોગુણમાં રાચે, કારણ કે મૂળ વૈરાગ મૂળ રાગી છે,
મૂળું છે રજોગુણી છે, પણ છટકી લાગી એની અંદર બીજ પડ્યું હતું જેથી કરીને સંસાર છોડી દીધો, પણ રાગ નો છીટો અંદર વૈરાગ્યની છટકી હતી, સંસાર છોડી દીધો પણ તમોગુણ ક્રોધ નો છીટો. હતો સાત્વિક પણ વૈરાગ્યની છટકી નો, એટલે ગ્રસ્થ આશ્રમ મર્યો. સમજાય છે? એટલે એવું નહીં માનું કે સંસાર છોડી દે એટલે બધા સાત્વિક જ હોય. સાત્વિક રાસી તામસી ત્રણેય સંસાર છોડી શકે છે. પછી યાદ રાખજો, પછી એને કેટલો મોક્ષનો ખપ છે, પછી એનું જે ઘડતર થાય એ કેટલો મોક્ષનો ખપ છે એની પર આધાર રાખે. પણ છોડી તો બધા શકે. એટલે જો ને સ્વામી નું કહ્યું, પાંચ પ્રકારના સાધુ થાય. કેટલા પ્રકારના બતાવ્યા? પાંચ પ્રકારે સાધુ થાય. સ્વામી એમ પહેલા તામસી લીધું. સ્વામી કે અતિ ક્રોધી હોય, ક્યારેક બટલા જોટી બોલી ગઈ અને થઈ જાય. જગતમાં મોટા ભાગે એવા જ છે, બધાને જ કહેતો. હા જો ઓલા હોય સીપિયા પછાડતા હોય એસી તેસી. એક ભગત કહેતી કે અમારે એક જગ્યાએ શું કર્યું, ઓલું લોકો શું કરે, ઓલું લોકો આ બધાને જમાડે શું કે એ લોકો ભંડારો કર્યો. એક જગ્યાએ ભંડારો કર્યો, હવે જમવા બેઠા ને એમાં બેઠાડું આમ તેમ થયું, ખાલી પીરસાડું ને બટા જટી બોલી શીપીએ શીપીએ કે એકબીજા લોહી લહાણ થઈ ગયા. જમેલું બધું પડી રહ્યું કે, કારણ કે તામસી ક્રોધને અવલંબન કરીને સાધુ થયો. બીજો બાળક સાધુ થાય. હાવ બાળક લાડવા દેખાડે, લાલચ દેખાડે અને સંસાર છોડી દે. ત્રીજો અતિ આળસુ હોય સાધુ થાય. અહીં તો બધું તૂટવું પડશે, મહેનત કરી આળો સાધુ થઈ જાય. ચોથો અતિ લોભી સાધુ થાય, આલો ભેગું કરશું. અને પાંચમો જ્ઞાની સાધુ થાય. સ્વામી સ્પષ્ટ લખ્યું એમ, સ્વામી કે પહેલા ત્રણ ક્રોધી લોભી આળસુ પોતે ડૂબે બીજાને ડૂબાડી દે, ચોથો બાળક એને જેવો સંગ થયો રંગ લાગે, અને પાંચમો જ્ઞાની સ્વયં તરે અનેકને તારી દે. અહીંયા પણ મહારાજ કહે ત્રણેય પ્રકારે ચટકી લાગે. ત્રણેય પ્રકાર નહીં, ત્રણેયને ચટકી લાગે. ત્રણ પ્રકારની છટકી નથી, વૈરાગ્યની છટકી એ ખરકી છે. વ્યક્તિના પાત્ર ત્રણ છે, સાત્વિક રાસી અને તામસી. અને જેને ચટકી લાગતી ન હોય તેને વૈરાગ ન ઉપજે. આ બધો કાફલો તમને કોઈ ભગવાન હૃદયમાં રાખી, તમને કોઈ દી મનમાં એવો સંકલ્પ થયેલો કે સંસાર કરતા ભગવાન સાધુ થઈ ગયો તો ભજનનું બહુ સુખ આવત, એવો કોઈ દી સંકલ્પ થયેલો હોય એવા ઉશાંગળી કરો તો? ક્યારેક ભલે વરમાં એકાદ ફેરી, અત્યાર સુધીમાં જીવા જન્મ્યા ત્યાંથી આજુ બધાને કહું છું કે એમ સંકલ્પ થયો કે આના કરતાં સંસાર માંડ્યો, એના કરતાં સાધુ થયો તો કેવું સારું, ભજન કેવું થાત એમ. એવું નહીં કે આર્થિક ભલે ને કરોડોપતિ હોય તો શું થઈ ગયું, પણ એમ સંકલ્પ આના કરતાં સાધ થયો તો ભજન બહુ થતો. એવો સંકલ્પ થયો હોય અત્યાર સુધી જન્મ્યા ત્યાં અત્યારે એટલા ઉશાંગણી કરો તો કેટલા ને થયો ઉછે થોભી રાખજો એમને. જો લાલજી ભગતને કોઈ દી નથી થયો, મારે હું સાંગણી રાખો, મારે તમને બતાવવું છે. આમાંથી એક મારે રહસ્ય ગોતવું છે, હું સાંગણી રાખો. અમરસિંહભાઈ ભગત કેવા હારા છે, કોઈ દી નથી થયો. સમજાય છે તમને? કેવા ભગત છે, સાત્વિક, પણ વૈરાગ્યની છટકી નથી એટલે ન થયો. આમ બોટા જટી બોલાવે કોઈ નથી ને, એ હું સાંગણી રાખો તો હું મારે જોઈ લેવા. જો ડૉક્ટર વિપુલબેન હોય તેને થઈ ગયો કે સાધ થઈ ગયો કેવું સારું હતું. સરસ મૂકી દો, લો વાત સમજાય છે. મૂળ પોઈન્ટ તમને સમજાણો કે વૈરાગ એવું નથી સાત્વિકને જ લાગે, ત્રણેયને છટકી લાગે. પણ હવે મારા બીજું રહસ્ય ખોલી રહ્યા છે. અને જેને ચટકી લાગે ને થોડા દિવસ કે ટળી જતી હોય. હમણાં આ શિબિરમાં કોઈને સંકલ્પ થયો છે કે આના કરતાં ભગવાન ભજી લેતો, એવા કેટલા ઉશાંગણી કરો તો? આ શિબિરમાં સંકલ્પ થયો આની કરતાં ભગવાન ભજી લે સાધુ થઈને, એવો કેટલા સંકલ્પ થયો? ઉશાંગણી કરો તો બરાબર કરો. હિંમત ભગતને થયો, બીજા કોને કોને થયો? કમાણી સાહેબને થયો, ઓરપે થયો, એટલે એટલા 7-8 ને થઈ ગયો. આમ જ કોઈને થયો? આની કરતા ભગવાન ભજી લેવા. બોલો તમારું શું કે વૈરાગ નું કેટલું કાચું છે? મૂકી દો મૂકી દો. હકીકત તો મને તેમ થતું હતું કથા કથા કરતા ખાંભળતા કે આમાંથી એક એકને સંકલ્પ થતા છે, આને કરતા ભગવાન ભજી લેવા, હું આદરી એમ આ નખો જ કાઢે એવું મને એક એકને સંકલ્પ થતા છે. બોલો આમાંથી મૂળ 2% જીંતી વગત. ઓહો હો, ભલા માણા અમને તો કોઈ એક શબ્દ કહેનાર નહોતું મળ્યું. આટલી બટા જટેમ તમને સંકલ્પ ન થાય, ગજબ છે. યુરોપ પર્સન્ટ વૈરાગ્ય આવ્યો. અશુભાઈ યાદ રાખજો, વૈરાગનો મતલબ એવો નથી કે સંસાર છોડી દે, પણ એને જ્યાં રહ્યો છે એ સુખરૂપ નથી એવું તો વૈરાગીને મનાય જ, અને એવું મનાય તે દાડે જ ભગવાન ભજાય, ભલે ગ્રસ્થ આશ્રમ રહ્યો હોય. આમાં હલવાણો છે એમ મનાય એનથી જ ભગવાન ભજાય. બાકી અહીંયા તો મોસ છે, મોસ એ તો હલવાઈ જ જવાનો ભલામણા. મોસ તો ન જ મનાય જે યાદ રાખજો, એમ તો થવું જ પડે કે આમાં હલવાણું છે એમ. અહીં ક્યાંથી હલવાણો? તઈ ભગવાન ભજાય. આમ તઈ ભલામણા બધા નિયમ પડે, વૈરાગી જ બધા નિયમ પાડે કે રાગી કોઈ દી ન પાડે હગે. કદાચ તમે બહુ મહેનત કરો તો પૂછલેલ ઢોરને આમ કોઈ બે શિંગડા બે જણા પકડે, એક જણો પૂછડું પકડે, અધર પકડે, એ કેટલે સુધી રહે? મૂકેલે ભદ હેઠું પડે. એમ જેને આ વિચારનો પ્રગટ થાય, યાદ રાખજો એને ઊંચો રાખો બહુ કઠણ. 11 દાડા હશે તો બધા મહેનત કરે ઊંચા રે. હાચું કહું છો ભલામણ? એમ તો ખળભળાટ તો થવો જોઈએ ને. ખળભળાટ ન થાય તો માયા કોઈ હટે નહીં, ખળભળાટ તો થવો જોઈએ. આમાં ક્યાં પીડ્યા એમ? ભલે તમે આમાં થોડા એમ કહેવા સાઉથ થઈ જાય થોડા કહેવાના, પણ અંદર તો એમ થવું જોઈએ આમાં ક્યાં પીડ્યા એમ, ભગવાન ભજી લેવા છે એમ સંકલ્પ ન થાય ત્યાંથી માયા હટે નહીં. બહુ નેચરલ કહું છું, માયા હટે નહીં. ભલે ગ્રસ્તાશ્રમ ગ્રસ્તાશ્રમ રહ્યા, પણ ખળભળાટ તો થઈ જાવ જોઈએ. કહો હો હો, ભગવાન સાધુ થયા તો કેવી મોજ આવત, એવો ખળભળાટ થઈ જાય ત્યારે માયા એક બાજુ જાય એવી છે. આ તો માયા કે આ તો મારે રહેવાનું ઘર છે, આને કોઈને કઈ ચિંતા નથી. કૃષ્ણભાઈ હારો બંગલો ભાડીને એમ ન થવું જોઈએ કે આ બહુ સરસ એમ, એમ ખળભળાટ મચી જવો જોઈએ કે આ સંસારમાં ક્યાં પીડ્યા. તઈ ભગવાનમાં હેત થાય પ્રભુદાસભાઈ, ભગવાનમાં તઈ હેત થાય, એવીને હેત ન થાય. ત્યાગી હોય કે ગ્રસ્થ યાદ રાખજો, ત્યાગીના મનમાં એમ થઈ જવો જોઈએ કથા ભાગશાળી થઈ ગયો, ભાગશાળી થઈ ગયો, ભાગશાળી થઈ ગયો, હું સાધુ થઈ ગયો. તો યાદ રાખજો તો એને ત્યાગાશ્રમની મોજ આવે. અને તમને એમ થાય આમાં ક્યાં લબ્ધામાં પીડ્યા, ક્યાં પીડ્યા એમ તમને અખંડ વર્તે તઈ તમને ભગવાનની મોજ આવે. તમને એમ થાય લબ્ધામાં ક્યાં પીડ્યા ત્યારે તમને ભગવાનની મોજ છૂટે. આને એમ થયું ભાગશાળી થઈ ગયો ત્યારે ભગવાનની મોજ છૂટે. અને તમને એમ થાય કે આ મોજ છે કાંઈ વાંધો નહીં ત્યાં સુધી ભગવાનનો હેતુ ન થાય. આમાંથી કોઈને એમ થાય કે આ સાધુ ક્યાં થયા તો એને ભગવાનની મોજ ન આવે. હું કહું આવે ન આવે? મહારાજ પણ જોયું જ કહે છે. અને જેને ચટકી લાગીને થોડા દિવસ કેડે ટળી જતી હોય તેને તો એ ચટકીનો વૈરાગ અતિશય ખુવાર કરે. કેમ જે જ્યારે ચટકી લાગે ત્યારે ઘર મૂકીને જતો રહે, પછી બેખ લીધા કેડે જે ચટકી લાગી હોય તે ઉતરી જાય, અને પછવાડે ઘર તો ધૂળદાણી થઈ ગયું હોય. પછી જેમ ધોબીનો કૂતરો વાંટનો નહીં ઘાટનો નહીં તેમ તે પુરુષ ઉભય ભ્રષ્ટ થાય છે. અને જે દ્રઢ વૈરાગ્યવાળો હોય છે તે પરમપદને પામે છે. ચટકીનો વૈરાગ્ય હોય મહારાજ કે પછી ઉતરી જાય, પછી એની દિશા કેવી થાય? કેવી થાય? ધોબીના કૂતરે. ધોબીનું કૂતરો કેમ કીધો છે તમને ખબર? એની પાસે કારણ છે. ધોબીનું કૂતરું તો ધોબીનું કૂતરું ધોબી હારે જાય, અને ધોબી એને હારે લઈ જાય, એને ખવડાવવા માટે રોટલા હારે લેતો જાય બિચારો, અને રોજ એને જાય કૂતરું. એમ એક દાડો ધોબીને હારે જતું હતું, એમાં વચ્ચે કંઈક લગ્ન પ્રસંગ જોઈ ગયું અને લાડવાન બાડવાનું ભાળી ગયું, ઊભું રહ્યું. ઓલું ધોબી ઘણું ઓલું લઈ જવા કરી ગયું જ નહીં મળું, અને ત્યાં ત્યાં ઊભું રહ્યું. એને એમ કે હમણાં મને લાડવા આપશે, હમણાં મને લાડવા આપશે. ઊભું ઊભું ભાઈ કલાક બે કલાક ઊભી રહ્યું, પૂછડી પટપટાવતું રહ્યો. બોલ્યો ભાઈ કાંઈ ઠાવ સમજે, લોભની બારે લુખીશ. તો ગુતામ ભાઈએ બટકું ન નાખ્યું, અને બટકું ન મળ્યું. પછી આ બાજુ ટાઈમ 10, 11, 12 ને 1 વાગ્યો. પછી મનમાં થયું આ કાંઈ આપશે નહીં, હાલ જલ્દી પગી જાઓ. ક્યાં? ઘાટે. ઓલો કપડાં ધોવાય ને, રોટલા લઈ ગયો, રોટલા ભેરું થાવ એમ નિર્ધાર કરીને ત્યાં ભાગતું ભાગતું આવ્યું. પણ ઓલે 12 વાગ્યા સુધી વાર જોઈ, 12 વાગ્યા સુધી ન આવ્યું એટલે એને બીજા કૂતરા નાખી દીધું. ન્યાય યુદ્ધ રોટલાય નહીં, અહીં લાડવાય ન મળ્યા, રોટલાય ન મળ્યા. એમ યાદ રાખજો, ભગવાનનું સુખ એ લાડવા જેવું છે. સંસારના પંચવીન સુખી કેવા છે? રોટલા જેવા છે. માનો કે લાડવા જ લલચાણો, પણ તરત પાછો વળી ગયો. લલચાણો ખરો, પણ એ લાડવાને માણી ન શક્યો, એ મહાલૌકિક સુખને માણી ન શક્યો, અને પછી સંસારમાં પાછો જાય તો એ ભાઈ ભાઈ બધા આમ તેમ થઈ ગયા હોય, એ રોટલા કૂતરે ન ખાઈ ગયા. સમજાવણ તમને? એટલે મારા શબ્દ મૂકે એ પછી ઘરનો નહીં, ઘાટનો નહીં, એક નો રહ્યો. પણ એક શબ્દ મહારાજ બહુ સરસ છે મૂક્યો. મહારાજ કેવું મૂક્યું ખબર છે? જે દ્રઢ વૈરાગ્ય વાળો છે તે પરમપદને પામે છે. પણ ખરો વૈરાગ્ય હોય ને એને જિંદગીમાં પોહાય પોઝિશન નિર્માણ થાય, કોઈ સંસારનો સંકલ્પ ન થાય, સંસારનો કોઈ સંકલ્પ ન થાય. આમ સાચું કહું છો, આ કાંઈ ખાલી વાતની વાત નથી. પોહાય પોઝિશન નિર્માણ થાય, કોઈ સંસારનો ઘાટ ન થાય. જેમ તમને સમજાણું, તમને આમ આમાં વધ્યા દેખ્યા નહીં હોય, ઉધડાની કારકાર લીધા હોય, ઉધડા ન લીધા એટલે ઉછાણ કરો કોઈ દી કોઈ. કરો કરો, સાવ કોક શરીર આવો તો લ્યો, એક એક કરો ઉછાંગળી. કોઈ દી ઉધડા જ ન લીધા હોય કોઈએ, એટલે બીજા તો ઉધડા લે, પણ કરો ઉછાંગળી. હાલો, ઘરની ગોલી નો ગોલો થયો, કરો ઉછાંગણી, કરો ન થયા હોય. તમને કોઈ દી સંકલ્પ થયો? હે, હાલો સાધુ થઈ જાય. યાદ રાખજો, મહારાજે પ્રથમના 38માં વચનામૃતમાં લખ્યું, એકવાર સંસાર છોડે અને પછી સંસાર સુખનો સંકલ્પ ન થાય, મારે એ પાકો ત્યાગી. અને આ શું છે? પાકા, પાકા ગ્રહસ્થ. હેમંત કેવા ગ્રહસ્થ? પાકા ગ્રહસ્થ. અમરજીભાઈ પાકા ગ્રહસ્થમાં છે, ભલામણ બીજા કોણ ન હોય કહો. મહારાજ કે ખરો ત્યાગી અને કોઈ સંસારનો સંકલ્પ ન થાય. અનુભવ તો એ જ મહારાજની મોજને માણી શકે, એ જ મહારાજની મોજને માણી શકે. અને ત્યાગીને કદી સંકલ્પ નહીં થતો એવા ઇતિહાસો તમે જોઈ શકશો. સદાનંદ લહેરીને વર્તમાન અતિ જ્યારે ગહન કર્યા, એકણમળ થઈ ગયા, ઓલા સાધુએ મારી મેં તોડી નાખ્યા, તો મનમાં એમ ન થયું, હેરાન થઈ ગયો, માટે હાલ સંસાર વયો જાઓ. સ્વામિનારાયણને ન મૂક્યા, તોય ઓલો બાવા કે તું સ્વામિનારાયણ નામ મૂકી દે. ત્યારે સદાનંદ લહેરી એમ કે, તું એક સામાન્ય તુચ્છમાં તુચ્છ જીવાતમાં સંકલ્પ તે કર્યો કે એની પાસે સ્વામિનારાયણ નામ મુકાવી દઉં, તો હું તો ભગવાન સ્વામિનારાયણનો સાધુ, અરે આ દેહ પડી જાય પણ સ્વામિનારાયણનું નામ ન મૂકું. એમ એ ખુમારી, અને હું કહું એ ખુમારી એને સાધુ થવું, લફડ ફફડ ન થવું. સમજે, એ ખુમારી હોય મારે એને સાધુ થવું, અને એ સાધુ વિરલો બને. અને ભક્ત એ તરે હજારો તારી દે. બાકી સાધુ થયા પછી પાછો ફોનમાં, મમ્મી ને કેમ છે? મમ્મી મરી ગઈ. ભલા માણા સાધુ થઈને શરમ નહીં આવતી હોય? ભાભીને વાતો કરવા જાય. બોલો, ભાભીને વાતો કરવા જાય. સાધુ થઈને દેહના સંબંધી, આજ મારા કાકા ને લગ્ન હતા, નિવા ગયો હતો. એ તારા કાકો નથી મીઠો ભલા માણા? હે, ત્યાં શું કામ હતું તારું? મારી માના કારજમાં ગયો હતો. ભલા માણા, આજ કારજમાં ન જવાય. જે દી તે ઘરમાંથી પગ બહાર મૂકો ને તે દી કારજ પૂરું કરીને પછી અવાય. સમજાય છે તમને? પહેલું કારજ અને પછી પગ બહાર મૂકે એનું નામ સાધુ. અને એને મોજ છૂટે, એ મોજ મહાલૌકિક છે. સાચું કહું, સાધુની મોજ ગ્રસ્ત જિંદગીમાં સમજી જ ન હોય એવી મોજ છે, અલૌકિક મોજ છે. બહુ હૃદયના શબ્દ કહું, આ બ્રહ્માંડમાં સાધુ જેવો કોઈ સુખ્યો નહીં, કોઈ સુખ્યો નહીં. પણ સાધુ સાધુ બની રહેતો આ બ્રહ્માંડમાં એના જેવો કોઈ સુખ્યો નહીં. અને સાધુ જો સાધુ મટી જાય, એના જેવા બ્રહ્માંડમાં કોઈ દુખ્યો નહીં.
સાધુ જેવો કોઈ સુખ્યો નહીં, સાધુ જેવો કોઈ દુખ્યો નહીં. સાધુ સાધુ બની રહે એની મોજ એ જ જાણે. બસ મોજીલો આશ્રમ છે, ત્યાગ આશ્રમ એટલે મોજીલો આશ્રમ છે. તમે માણ્યું હોય તો આવજો, પણ કાચા નહીં, પાકા. સમજાણું, પાકા. તો એની મોજ અલૌકિક છે. પછીજી મહારાજ અતિ પ્રસન્ન થતા બીજો પ્રશ્ન પરમહંસ પર પૂછતા આવા જે આત્યંત કલ્યાણ તે કેને કહીએ, અને આત્યંત કલ્યાણને પામીને સિદ્ધ દિશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાને વિશે કેવી દિશા વર્તતી હોય? આત્યંતિક કલ્યાણ કોને કહીએ? આત્યંતિક કલ્યાણને પામીને સિદ્ધ દિશાને પામ્યો હોય તે પુરુષની સર્વે ક્રિયાની વિશે કેવી દિશા હોય? પછી જેને જેવો ભાષ્યો તેવો સર્વે મુનિએ ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી સર્વે મુનિ હાથ જોડીને શ્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે બ્રહ્માનો પ્રલય થાય છે ત્યારે પ્રકૃતિના કાર્ય જે 24 તત્વ તે સર્વે પ્રકૃતિની વિશે લીન થાય છે, અને તે પ્રકૃતિ પુરુષ પણ અક્ષર બ્રહ્મના તેજમાં અદૃશ્ય થઈ જાય છે, અને પછી એકલું સચ્ચિદાનંદ ચિદ્ગન જે તેજ તે રહે છે, અંતે તેજની વિશે દિવ્ય મૂર્તિ એવા જે પુરુષોત્તમ ભગવાન વાસુદેવ તે અખંડ બિરાજમાન રહ્યા છે, અને તેજ પોતે કોણ રહે છે? આત્યંત એક પ્રલયમાં બધું લીન થતા 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 એક પુરુષોત્તમ વાસુદેવ રહે છે, અને તેજ પોતે દિવ્ય મૂર્તિ થકા જીવના કલ્યાણ અર્થે મનુષ્યાકૃતિ કરીને પૃથ્વી વિશે સર્વજન્ય નયન ગોચર થકા વિચરે છે. અત્યારે તમારે નયન ગોચર વિચરે છે મહારાજ, કે સર્વથી પણ આત્યંતિક પ્રલયમાં પણ જે અખંડ વિરાજમાં રહે છે તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે. એમાં સમજાવું તમને, પોતે મહારાજ પોતાની વાત કરી, અમે પોતે એક જ રહીએ છીએ આત્યંતિક કલ્યાણમાં, આત્યંતિક પ્રલયમાં હું રહું, મારા મુક્ત રહે, મારું ધામ રહે, બાકી કશું રહેવા પામતું નથી. ત્યારે જે જગતમાં અણસમજુ મૂર્ખ જીવ છે તે ભગવાનને માયિક ગુણયુક્ત કહે છે, પણ એ માયિક ગુણયુક્ત નથી, એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ છે. સામાન્ય જીવાત્મા ભગવાનને માયિક સમજે, પણ ભગવાન તો ગુણાતીત છે, પણ એ માયિક ગુણયુક્ત નથી, એ તો સદા ગુણાતીત દિવ્ય મૂર્તિ છે. અને તેનું તે જે ભગવાનનું સાકાર દિવ્ય સ્વરૂપ, તેને જે વેદાંત શાસ્ત્ર છે તે નિર્ગુણ અછેદ્ય ભેદ્ય સર્વત્ર વ્યાપક એવી રીતે કરીને પ્રતિપાદન કરે છે. વેદાદિક એ પણ એમ કે કોઈ પરમ તત્વ છે એ વ્યાપક છે, તે જાયમાન છે, આવા આવા શબ્દથી પરમ તત્વને સંબોધે છે, પણ પરમ તત્વ મૂળ કોણ છે, કેવું છે, એ વાતને સ્પષ્ટીકરણ કરી શકતા નથી. તે જીવની બુદ્ધિમાંથી માયિક ભાવ ટાળવાના અર્થે નિર્ગુણપણે કરીને પ્રતિપાદન કરે છે. ભગવાન નિર્ગુણ કહે છે એનો મતલબ નથી ભગવાનની અંદર ગુણ નથી, પણ માયાને કે ગુણ નથી એટલા માટે ભગવાન નિર્ગુણ કરીને કહે છે. અને એ ભગવાન તો ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એ સર્વે કાળને વિશે એકરૂપે કરીને જ બિરાજમાન છે, પણ માયિક પદાર્થની પેઠે વિકારને પામતા નથી. ઉત્પત્તિ થાય તોય ભલે, પ્રલય થાય તોય ભલે, સ્થિતિ રહે તોય ભલે, ભગવાનના સ્વરૂપમાં કોઈ ફેરફાર થતો નથી. એવી રીતે પ્રત્યક્ષ પુરુષોત્તમ ને વિશે જે દ્રઢ નિષ્ઠા તેને આત્યંતિક કલ્યાણ કહીએ. પ્રત્યક્ષ પુરુષોત્તમ વિશે દ્રઢ નિષ્ઠા એને આત્યંતિક કલ્યાણ કરીએ. એનો મતલબ બીજો ફેરવો તો આત્યંતિક કલ્યાણ જેને કરવું હોય એને એમ સમજે છૂટક્યો છે કે આત્યંતિક પ્રલય થાય ત્યારે પણ જેનો વિનાશ નથી સ્વરાર થકા બિરાજમાન રહે છે એ જ પોતે આ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે એમ માની અનન્ય ભાવથી જે પરમાત્માનું ભજન કરે આજ્ઞા પાડે એ જ આત્યંતિક કલ્યાણને પામે છે, અન્યથા કોઈ પામી શકતું નથી. અને એવી નિષ્ઠાને પામીને જે સિદ્ધ દિશાને પામ્યો હોય તેની આવી દિશા હોય જે પેન બ્રહ્માંડનો તથા પ્રકૃતિ પુરુષનો પ્રલય થયા પછી અક્ષરધામની વિશે જે ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન રહે છે તે મૂર્તિને સ્થાવર જંગમ સર્વે આકારની વિશે જ્યાં જ્યાં દ્રષ્ટિ જાય ત્યાં ત્યાં સાક્ષાત્કાર દેખે, અને એ મૂર્તિ વિના બીજું અણુ માત્ર પણ ભાસેની એ સિદ્ધ દિશાનું લક્ષણ છે. જો આત્યંતિક કલ્યાણનું લક્ષણ અલગ, સિદ્ધ દિશાનું લક્ષણ અલગ. એનો મતલબ કે જીવાત્માને બધી જગ્યાએથી પ્રીતિ તૂટી જાય, મારાની સર્વોપરી નિષ્ઠા દળ થઈ જાય, એટલે મોક્ષ તો થઈ જાય, પણ મુક્તના જે ભેદમાં ટોપ લેવલના જે મુક્ત છે મહારાજ કેની એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે અહીંયા જ્યાં પણ દ્રષ્ટિ દેખે નાખે તેને બીજું કાંઈ ન દેખાય, પુરુષોત્તમ નારાયણ જ દેખાય એવી સ્થિતિ જેને પ્રાપ્ત થાય એને સિદ્ધ દિશાવાળા જાણવા પ્રથમ 91 પ્રમાણે અહીં શેડો મહારાજ જોઈન્ટ કરી દીધો. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 7મું થયું. સહજાનંદ સ્વામી મહારાજની